સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 215, પ્રસારણ તારીખ 14 એપ્રિલ 2011. ડીએસસી અને સજ્જતા સંઘની સલાહ મુજબ ખેતી કામ કરીને ગુરુવારની સાંજે ફરી રેડિયો ફરતા ગોઠવાઈ ગયેલા મિત્રોને આજે લક્ષ્મી ભાભી અને પશાભાઈની સાથે નમસ્કાર.
ઉમાબોન, તમને કે શંકરભાઈ ને કદી ઉપર વાળો ભગવાન ચોય હોમો મળે જ કરો?
કેમ એવું પૂછવું પડે છે?
અરે શું તાણ, હવે જો મળે ને હોમે તો મારા વતી પૂછજો કે લ્યા ખેડૂત સિવાય બીજું કોઈ નહીં મળતું, કોઈ નહીં મળતું. હકે ખેતી તો કરવા દે ભૂંડા.
મને ખબર છે તમે આ ઘડીક વાદળા અને ઘડીક બે ચાર દાડા સવારમાં ઝાકળ તો ક્યાંક તોફાની પવન અને ઓચિંતા માવઠાથી કુદરત પર ગુસ્સે થયા લાગે.
હા ભાભી, આ અમાર ખેડૂત ને ક્યાં ઉપર વાળા પાસે 2-4 કરોડ ની લોટરી માંગવી છે? અમને તો અમારી મહેનત એળે ન જાય તો એ ઘણું છે.
ના ના, તમે જ કહો, તમે જ કહો. મળ કરીને ઉનારામાં આ પાણીની સવડ કરી હોય અને મગફળી કે ઉનારું બાજરી અને તલ જેવો પાક વાયો હોય એમાં હવારમાં ઝાકર પડે કે વાદળ છાયું અને ભેજવાળું વાતાવરણ થઈ જાય એટલે પાકમાં આવે રોગ ને જીવાત. બાપડા પાકની તો પથારી ફરી જાય. મબુ,
તમારી વાત સાથે હું પણ સંમત છું. કાળી મહેનત કરીને ખેતી કરતા હોઈએ અને આવા રોગ કે જીવાત આવતા હોય તો કોઈને ગુસ્સો આવે, પણ ગુસ્સો કરવાથી પાક થોડો જ બચી જવાનો છે. પશાભાઈ,
તો પછી તમે જ કહો કે ખેડૂતે શું કરવું જોઈએ? આ ભેજવાળા હવામાન ને લીધે રોગ કે જીવાત આવે તો એનો ઈલાજ તો કરવો જ પડશે ને, નહીતર પાક ખોવાનો વારો આવે. હો,
અરે જ્યાં જુઓ ત્યાં એક જ ફરિયાદ આવે છે કે મગફળીમાં થ્રીપ્સ અને લીલી પોપટી પોના ખાઈ જાય છે. તો તલમાં પોના વારનારી ઈયર, પાન કથીરી અને તલની ગાંઠવા માકી ચોય જપ નહીં લેતી.
હા ભાભી, ઈ તો ઠીક. ઉનાળુ બાજરીમાં તો ક્યારેક જ મોલો મસી જોવા મળે, પણ આ વખતે તો લાગઠ બધેથી એની ફરિયાદ આવ્યા જ કરે છે. બોલો
લક્ષ્મી ભાભી, ભેજવાળું અને ગરમ વાતાવરણ રોગ અને જીવાતોને ખૂબ માફક આવે છે, એટલે આ વખતે ઉનાળુ પાકોમાં આવી ફરિયાદો વધુ આવે છે. પણ મેં ગયા ગુરુવારે કહ્યું તું અને આજે ફરી વખત કહું છું કે હવે એક ધારી ગરમી પડવા લાગી છે એટલે રોગ કે જીવાત દેખાય તો 1-2 દિવસ રાહ જોજો, અને પછી સખત ગરમીમાં જો એ બધાનો આપોઆપ નાશ ના થઈ જાય તો જ જંતુનાશક દવાનો છંટકાવ કરજો.
પણ ચઈ દવા ચાણે છોટવી એ તો કેવું પડશે કે નહીં?
પશાભાઈ, જે જે ખેડૂત મિત્રોએ ડીએસસી ના અવાજ ઓટલાનો નંબર 0-79-30-14-20-00 જોડીને પોતાની આવી કોઈ સમસ્યા રેકોર્ડ કરાવી હતી, એમને તો પરેશભાઈએ કે બીજા નિષ્ણાતોએ ઉકેલ બતાવી દીધો છે.
એમ તો આ તમારા ભાઈએ કહેતા હતા કે અવાજ ઓટલા ઉપર તો અગાઉથી જ હવામાન બદલવાની માહિતી મૂકી જ દીધી હતી.
હા, તો પછી?
અને રોગ કે જીવાતની ફરિયાદ આવે તો હું કરવું એની વાતે કરી જ દીધી હતી.
લો બોલો, સાચી વાત છે. જે મિત્રો એ માહિતી સાંભળીને વહેલા જાગી ગયા એમને હવે ખાસ કોઈ સમસ્યા નથી રહી.
એક વાત કહું?
હા હા, કોને?
અમર ખેડૂત ને છે ને વારે વારે આમ ગોંઠ્યો વરાવી જ પડે અને કહેતા જ રહેવું પડે, નહીતર અમે તો એક વાત પકડીને બેસી રહીએ કે ઉનાળુ પાકમાં ખાસ કશી તકલીફ પડતી નહીં. બહુ તો કટોકટીની અવસ્થાએ પાણી હાલતા રહીએ, પણ બીજી કોઈ વાત વિચારીએ જ ના.
અને લગન ગાળામાં ગામત્રા કરે રાખવી.
ના ભાભી, એમ ગાફેલ રહે ના ચાલે. ખેતરમાં આટો ફેરો મારતા રહેવું પડે અને ઉભા પાક ઉપરાંત ખાલી જમીનમાં પણ સુધારો થાય, હઠીલા નિંદામણનો નાશ થાય અને તેની ઉત્પાદકતા વધે એવા ઉપાય તો કરવા જ પડે.
સાચી વાત. લો તારે હેડ મન વાત કરો જોઈએ. પહેલો મગફળીમાં થ્રીપ્સ અને લીલી પોપટીને કાબુમાં લેવા શું કરવું જોઈએ એની વાત કરો. હેડો કરો.
પશાભાઈ, આપણા ગુરુજી ડાક્ટર પરાશરાજી તો કહેતા હતા કે ચૂસિયાને કાબુમાં લેવા શોષક પ્રકારની ઓલી મોનોકોટો, ફોસ્ફામિડોન કે ઇમિડા અને એસિફેટ ભેળી કરીને બનાવેલી દવા તૈયાર જ રાખવાની.
હા, મેટાસિસ્ટોક પણ લઈ શકાય હો ભાભી. આમાંથી કોઈ એક જંતુનાશક લઈને છાંટીએ તો બાજરીનો મોલો, મગફળીના ચૂસિયા અને તલની પાન વાળનારી ઈયળ કે ગાંઠવા માખી સુદ્ધા કાબુમાં આવી જાય. તમે માનશો, આ વખતે ભીંડા રીંગણ જેવા ઉનાળુ શાકભાજીમાં પણ રોગ અને જીવાતની ફરિયાદ આવી રહી છે.
સાચી વાત છે, બોલો. સાચી વાત છે, ભીંડામાં તો આખા ને આખા છોડ પીળા પડી જવાની ફરિયાદો આવ્યા કરે. બોલો.
હા, જો કે ભીંડાના છોડ પીળા જ પડતા સફેદ થવાનું કારણ વાયરસ છે પશાભાઈ. હા, અને ચૂસિયા તેનું વહન કરે છે. હવે એટલે જો આપણે ચૂસિયાને કાબુમાં લઈ લઈએ ને તો વાયરસનો ફેલાવો પણ અટકી જાય અને આપણો પાક બચી જાય.
એ પણ ઘણાય તો કહે છે ને કે ભીંડાના છોડવા પીડા પડી જવાનો રોગ તો ચેપી છે.
તે તો છે ને. એક દાડો મને શંકરભાઈએ કહ્યું હતું કે એકલ દોકલ છોડ જો પીડા પડી જ્યા હોય તો પહેલું કામ એક જ કરવાનું.
કયું?
તો કે એવા છોડ ઉંબેરી ખેતરની બહાર લઈ જાય અને હરગાઈ જ મારવાના.
હા, એકદમ સાચી વાત છે. એમ કરવાથી વાયરસનો ફેલાવો થતો અટકી જાય છે.
પણ માનો કે આ મોટા ભાગના ભીંડામાં ખાસ કઈ નુકસાન ન થયું હોય તો પછી એ પાકને પાછો કોળપમાં લાવવા શું કરવાનું?
જુઓ ભાભી, એક વાર વાયરસ અને ચૂસિયાનો નાશ થઈ જાય તો પછી એમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ વગેરે જેવા 6 પોષક તત્વોનું મિશ્રણ એકરે 100-150 ગ્રામના પ્રમાણમાં છાંટી દેવાનું.
સમજી ગયા. ટૂંકમાં જેટલા લીટર પાણી એટલા ગ્રામ આ મિશ્રણ લેવાનું. બરાબર
બરાબર છે. એ પ્રમાણે જો કાળજી લઈએ તો ચોક્કસ સારું પરિણામ મળે છે. અને ઉનાળામાં ભીંડાના શાકના ભાવ પણ સારા મળે છે, એટલે સરવાળે વળતર પણ ખૂબ સારું મળે છે.
એ ભાભી, તમે તો હમણાં કઈક એવું કીધું તું ને કે ઉનાળામાં જમીન પડતર પડી હોય તો એની ભવિષ્યમાં સારી ઉપજ મળે એ હાટું ખાસ કાળજી લેવી પડે છે.
હા, તો ઉનાળામાં પાણીની સગવડ ના હોય કે પછી લાંબા ગાળાનો ચોમાસું અથવા શિયાળુ પાક લીધા પછી 1-1.5 મહિનો જમીન પડતર પડી રહેવાની જ છે. એ વખતે સાચા ખેડૂતે નવરા બેસી રહેવાના બદલે જમીન ઉત્પાદકતા વધારવા કેટલીક ખાસ કાળજી લેવી જોઈએ.
સાચી વાત, સાચી વાત. એમાં પહેલી કાળજી તો એ જ છે કે જમીનને ઉભી અને આડી ખેડીને તાપમાં તપવા મૂકી દેવાની. ખેતીમાં નુકસાનકારક બેક્ટેરિયા મરી જવાના અને લાભદાયક બેક્ટેરિયા વધવાના જ.
હા, એ તો કરવાનું જ પછી. પણ ખેતીમાં પાકનો સૌથી મોટો દુશ્મન છે હઠીલા નિંદામણ.
સાચું.
એટલે આવી ખુલ્લી જમીનમાં આ હઠીલા નિંદામણનો કાયમી ઈલાજ પણ કરી જ લેવાનો.
સાચી વાત. મને યાદ આવ્યું, શંકરભાઈએ મન તો બાજુમાં બેહાડી અને ડાયરીમાં લખાયેલું કે પશા લખ.
પશાભાઈ, આમ ડાયરીમાં લખીને મૂકી રાખવા લખાવી રાખ્યું છે? કઈક વાંચો તો ખબર પડે ને કે હઠીલા નિંદામણના કાયમી નાશનો ઉપાય શું છે.
પણ અમને તક મળે તારે વાંચીએ કે એમાં સુધલો આ વાંચીને સંભળાઈ દઈએ. ચોજી ઉભા રહો, આ છોડશે ને ડાયરી ફંફશું. પણ આ કહું છું, 47મા પાને જ છે. વાપરો. ધરો શિયા, દાભડો, ચીધો, બોયડી જેવા હઠીલા નિંદણનો નાશ કરવા ગ્લાયફોસેટ. ગ્લાયફોસેટ બરાબર હું?
એકદમ બરાબર. ગ્લાયફોસેટ
બરાબર લખી બોલો. એ જ ગ્લાયફોસેટ દવા છોંટતા પહેલા તો પંપમાં સાદું પાણી લઈને 1-2 દાડા અગાઉ હોજના ટાઈમે જ્યાં જ્યાં આવા હઠીલા નિંદણ દેખાતા હોય ત્યાં પાણીનો છંટકાવ કરવાનો. અને શક્ય હોય તો મોએ યુરિયા કે DAP ઉમેરવાનું.
સાદા પાણીનો છંટકાવ તે ઈ હું કરવા છાંટવાનું?
હા, જો ભાભી, આવા ખાતર વાળા સાદા પાણીના છંટકાવથી હઠીલા નિંદામણમાં નવા કુમળા પાન ફૂટશે. એટલે આપણે જે નિંદામણ નાશક છાંટીશું એ ઝડપથી એમાં શોષાઈ જશે. બરાબર ને પછી?
બરાબર છે, બરાબર. બોલો, એમ જ લખેલું છે, એમ જ લખાયેલું છે. આ શંકરભાઉ બહુ સોલિડ છે, શંકરભાઈ યાદ લખાયું છે. વરિયા નિંદણ નાશક દવા છોંટતી વખત 2-4 વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે.
કે દવા આપણા ઉપર ન ઉડે એ રીતે સાંટવાનું ધ્યાન રાખવાનું હોય છે. બીજું હું
ના 73 DSC ની સલાહ ખરી કોમ આવે છે. એક તો દવા છોંટતી વખત પવન પડી જો હોવો જોઈએ.
હા, બરાબર છે. પછી
હઠીલા નિયંત્રણ પર જ દવા પડે એ રીતે આ ગ્લાયફોસેટ પાછલા પગે હેડતા જઈને છોંટવાની. કારણ શું? કારણ નિંદણના પોના પરથી ખરી જઈને કે આપણા પંપની નોઝલ મોઈથી જેટલી દવા નેચે જમીન પર પડે એ ધૂળમાં મળીને નકામી જવાની છે.
બહુ સરસ, બિલકુલ બરાબર લખ્યું છે.
એટલે આ રીતે પાછલા પગે હેંડતા જઈને બધા નિયંત્રણ પર દવા છોંટ્યા પછી એ ખેતરમાં ઓછામાં ઓછા 15 દાડા નહીં આપણે હેડવાનો કે નહીં ઢોરને ચરવા જવા દેવાના,
સમજ્યા? એટલે એનાથી શું ફાયદો થાય પશાભાઈ?
અરે
એનોથી બધી નેન્દ્રનાશક દવા એ નેન્દ્રના મૂળના છેડા સુધી મોય જમીનમાં આગળ ને આગળ હેડતી જશી અને છેવટે આ ખાછોડને હુકવી નાખશી.
અરે વાહ પશાભાઈ વાહ, બાકી તમે તો હઠીલા નિંદામણને સાફ કરી નાખવાનો સાચો ઉપાય દેખાડો.
ભાભી, દિવસે દિવસે ખેતી લાયક જમીન ઘટતી જાય છે, એટલે આવા હઠીલા નિંદામણો એ રોકી રાખેલી જમીન ચોખ્ખી કરીને ખેતીમાં વધુ સારું ઉત્પાદન મેળવવું જ પડશે, નહીતર આપણે ખેતીને પોષણક્ષમ નહીં બનાવી શકીએ.
સાચી વાત છે. અને નેંદણ જે ખાતર કે પાણી ખાઈ જાય છે એની પણ બચત થશે કે નહીં?
એ વાત સાચી હો, એટલી બચત તો થશે જ.
હા, અને આવી બચત જરૂરી પણ છે. આજે મારે બધા ખેડૂત ભાઈઓ બહેનોને અંતમાં એ જ યાદ અપાવવાનું છે કે વિશ્વમાં આફતો અને અશાંતિના કારણે રાસાયણિક ખાતરો જોઈએ એટલા છૂટથી નથી મળતા, એટલે ચોમાસામાં ગળતિયા દેશી ખાતરની સાથોસાથ પાયાના રાસાયણિક ખાતરોની જેટલી જરૂરિયાત હોય એટલા ખાતર અગાઉથી ખરીદી રાખજો.
હા, એ સાચી વાત કર્યો. સંગ્રહખોરી ના કરીએ એ સાચું, પણ ભાઈ આપણે ખાતર વિના મોં વકાશીને બેસીએ ના રહીએ, એવું તો આયોજન આપણે કરવું પડે કે નહીં?
તો હવે કરી નાખો આયોજન આજના ઇનામી પ્રશ્નનું.
હા, એ પણ તૈયાર જ છે. લો ભાભી, પહેલા તમે વાંચો.
હા હા, લાવો. હા તો ભાઈઓ અને બેનો, આજનો 215મી કડીનો ઇનામી સવાલ ઈ છે કે કોઈ પણ પાકમાં મોલો મસીને કાબુમાં લેવા કઈ જાતની દવા છાંટવી જોઈ?
મિત્રો, સવાલ બરાબર લખી લીધો છે ને, ફરીથી બોલું છું. કોઈ પણ પાકમાં મોલો મસીના નિયંત્રણ માટે કઈ જાતની દવા છાંટવી જોઈએ?
અને હવે મોડો જોડવા અવાજ ઉટલાનો ફોન કે પછી ડીએસસી નો ફોન જેનો નંબર છે 0 27 17 235 995, અને નોંધાઈ દો તમારો જવાબ.
એટલે 211મી કડીમાં સાચો જવાબ દેનારાની જેમ તમને ડીએસસી તરફથી ક્યારેક ઇનામ મળી જાય.
હા ભાભી, પણ આજે સમય થોડો ઓછો છે એટલે ઇનામો જાહેર કરીશું આવતા અઠવાડિયે. પણ હા મિત્રો, ખેતીને લગતી કોઈ પણ સમસ્યા હોય અવાજ ઓટલા પર નોંધાવો કે પછી પત્ર લખીને પણ જણાવો, એનો ઉકેલ તમને મળશે જ.
અને સરનામું તો હૈયન હોટે જ હોય, સત્તાન સંગ લાવે ખેતી રંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પહે, બોપલ, અમદાવાદ 58.
મિત્રો, તમે જેટલો સંદેશા વ્યવહાર ચાલુ રાખશો એટલા યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા ખેતીને પોષણક્ષમ બનાવવાના પ્રયત્નો વધુ સફળ થશે.
ટૂંકમાં સંદેશા વ્યવહાર ચાલુ રાખજો અને તબિયત સાચવી અને ખેતીની તબિયત સુધારજો.
બસ એટલી ભલામણ સાથે અત્યારે કહી દઈએ,
નમસ્તે આજો.